રાત્રિના સ્વાધ્યાયમાં વિચારણાનું સૂત્ર છે માનવ દેહ અને મોક્ષ. આપણે સૌ ધર્મની આરાધન કરવા બેઠા છીએ એ સૌ માનવ દેહધારી છીએ. જન્મ મરણના ચક્કરમાં ચાર ગતિમાં ફેરા ફરતા ફરતા માનવ દેહની આપણને ઉપલબ્ધિ થઈ છે અને માનવ દેહના સ્વરૂપમાં આપણે એકત્ર થયા છીએ, તો આ અવસ્થા ધર્મ કરવા માટે કોઈ વિશેષ મહત્વ રાખે છે ખરી? આ આપણને જે ભવભ્રમણમાં જે સ્થાન મળ્યું છે એ તો બદલાતું જ જાય છે, સ્થાન સ્ટોપ બાય સ્ટોપ. તો એમાં મનુષ્ય જન્મમાં આપણે આવી પડ્યા, 84 લાખ યોનિમાંથી મનુષ્ય યોનિમાં આવ્યા, કોઈ આર્ય દેશ મળ્યો, કોઈ અધ્યાત્મ સંસ્કૃતિ મળી, કોઈ એવી ભવ્ય પરંપરા પ્રાપ્ત થઈ, કોઈ વિતરાગ પુરુષનો માર્ગ હાથમાં આવ્યો, કોઈ સત્પુરુષનો યોગ થયો અને એમના બોધનું બળ મળ્યું, તો આ કોઈ એનું કંઈ મહત્વ ખરું? જીવની મુક્તિમાં, જીવના ભવસાગરથી પાર પામવા, જીવને સંસાર સમુદ્રથી તરી જવા માટે આ બધા સ્થિતિ અને સંયોગો, એ બધા જોકે બાહ્ય નિમિત્ત અને અપેક્ષિત સાધનો છે, પણ એ સાધનનું આધ્યાત્મિક યાત્રામાં કોઈ મહત્વ ખરું? અને હોય તો શું? જે માનવ દેહની આપણને પ્રાપ્તિ થઈ છે તે માનવ દેહનું મૂલ્યાંકન શું? તો જ્ઞાનીઓ કહે છે કે ભાઈ, આ અનંત એવું સંસાર ચક્ર તોડવા માટે આ ભવ ભ્રમણ એમાંથી પાર ઉતરવા માટે જો કોઈ એવો અવસર, કોઈ એવી તક, કોઈ એવો મોકો તને પ્રાપ્ત થવાનો હોય, થતો હોય, તો તે આ માનવ દેહ છે. માનવ દેહ સિવાય અન્ય કોઈ દેહથી મોક્ષ મળનાર નથી. અનંતા જીવો સિદ્ધગતિને પામ્યા છે તે માનવપણું સાર્થક કરીને જ પામ્યા છે. માટે આ માનવ દેહનું અત્યધિક મહત્વપણું છે. એના બાકીના બધા પાસા છે એ એના આનુષાંગિક પાસા છે, પણ મૂળભૂત માનવ દેહ હોવો જરૂરી છે. આર્ય દેશ કહીએ તો આર્ય દેશમાં પશુપણું મળી શકે છે, ગોત્ર કહીએ તો એવું ગોત્ર તિરેન્ચમાં પણ ઉત્તમ ગોત્ર હોય, ઊંચી જાતના ઊંચી ઓલાદના ઘોડા હોય, હાથી હોય, કૂતરા હોય, બિલાડા હોય, બધું હોય છે. એ ગતિનામ કર્મની અંદર પણ એવો ફેરફાર થાય, તો જેમ આપણે કહ્યું કે ભાઈ, કૂતરાના ભવની અંદર પણ માનવને પણ ઈર્ષા આવે એવી સ્થિતિનું સુખ હોય છે, કારણ કે એને ગતિ 30 ઇંચની છે પણ ગોત્ર ઘણું ઊંચું છે. એ ક્લિન્ટનના ઘરનો કૂતરો છે, શું કહું, એ ઇલિઝાબેથની બિલાડી છે, એને હું વાંધો. અને આપણે તો મરીએ માણા હોય તો એ આખી જુદી વાત છે. બાકીની બધી અપેક્ષાઓ ઘણી છે, પણ મૂળભૂત જે માનવ દેહ હોવો એ બહુ મહત્વનું છે. એ માનવ દેહની મહત્તા જ્ઞાનીઓએ શા માટે ગાઈ આટલી બધી? તો આજે આપણે માનવ દેહ અને મોક્ષની અંદર માનવ દેહની મહત્તા, માનવ દેહની સફળતા, માનવ દેહની સાર્થકતા એનો આપણે આજે વિચાર કરીએ છીએ. માનવ દેહની પરિપૂર્ણતા વિષયનું ચોથું પાસું છે. ધીઝ આર ધ ફેસેટ્સ ઓફ ધ સેમ સબ્જેક્ટ. વિષયનું સૂત્ર આપણું માનવ દેહ અને મોક્ષ, પણ જુદા જુદા દ્રષ્ટિકોણોથી આપણે એ વિચારીએ છીએ. અહીંયા આ માનવ દેહનું આવું અમૂલ્યપણું જ્ઞાનીઓએ કહ્યું છે, તો એની પરિપૂર્ણતા છે એ ઉપર આજે થોડો આપણે વિચારણા કરીશું. મોક્ષમાળા શિક્ષા પાઠ 78, એમાં કૃપાળુદેવ લખે છે, જ્ઞાન પ્રાપ્તિના સાધન વિશે કંઈ વિચાર કરીએ. અપૂર્ણ પર્યાપ્તિ વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી. એ માટે થઈને 6 પર્યાપ્તિયુક્ત જે દેહ તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે એવો દેહ તે એક માનવ દેહ છે. જો સિદ્ધાંત આપ્યો છે કૃપાળદેવે, પરિપૂર્ણની પ્રાપ્તિ કરવી હોય તો સાધન પણ પરિપૂર્ણ જોઈએ. અપૂર્ણ પર્યાપ્તિ વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી. આત્મજ્ઞાન પરિપૂર્ણ છે, આત્મા પરિપૂર્ણ છે. એ પરિપૂર્ણ આત્માને પ્રાપ્ત કરવો હશે તો એ પ્રાપ્ત કરવા માટેનું સાધન એ પણ પરિપૂર્ણ હોવું જોઈએ. એ અપર્યાપ્ત હોય તો ન થાય. જેમ આપણે કહીએ કે કોઈ પદાર્થ બનાવવો હશે તો એના જેટલા કોમ્પોનન્ટ્સ છે ને બધાય જોઈએ, એમાં એક ઓછું હોય તો ન ચાલે. હા, ગાડી ચલાવવી હશે તો એની અંદર ગેસ જોઈએ, એના ટાયરમાં એર જોઈએ, એના એન્જિન માટેનું પાણી જોઈએ, વગેરે વગેરે. દરેકની અંદર કંઈ ને કંઈ એના ઇન્ગ્રેડિયન્ટ્સ, એના કોમ્પોનન્ટ્સ, ઇનવેરિયેબલ, ઇનએવિટેબલ, નો વે, ઇટ મસ્ટ બી. દરેક વસ્તુમાં, જેમ આ આપણો કોઈ પણ કોમ્પ્યુટર શરૂ કરવું હશે તો પાવરનું કનેક્શન તો જોઈએ, એટલે જોઈએ જ પછી, એ ન ચાલે પછી. તો એવી રીતે, કારણ કે જો પરફેક્ટ રિઝલ્ટ જોતું હોય તો સાધન પરફેક્ટ જોઈએ. મારે દરેક વસ્તુ ફર્સ્ટ ક્લાસ જોતી હોય, જો રસોઈ સારી જોતી હોય તો આપણને આપણો કુક રસોઈ એમ કે આટલા બધા મસાલા બધા લાવી આપો. તમે એમ કહો કે હવે મીઠું જ છે, બીજું કાંઈ નથી, હલાવ ને ભાઈ. હવે તું તો બહુ હોશિયાર છો, તો બોલો કે આમાં મારી હોશિયારી કામ ન આવે. તમારે મીઠાઈ બનાવવી છે તો એની અંદર જે પદાર્થો પડે, મારે બરફી બનાવવી છે, મારે એની અંદર સારું મિષ્ટાન ચૂરમાના લાડુ બનાવવા છે, તો ભાઈ એની અંદર જે પદાર્થ નાખવા જોઈએ એ બધાય જોઈએ. તારે ચટાકેદાર શાક બનાવવું હોય અને તું કે ખટાશ નથી, મરચાંમાં તીખાશ નથી, તો કે કાંઈ નહીં હાલે, જોરદાર ધમધમાટ હોય તો જ થાય. કારણ કે એ વસ્તુને પરિપૂર્ણ બનાવવા માટે બધા સાધનો પરિપૂર્ણ જોઈએ. એ વાસણ પણ અમુક પ્રકારનું જોઈએ, એમ જેમાં તેમાં ન હાલે. અમે સાબરમતીની અંદર હતા, જેલની અંદર, અને એમાં બહારથી વસ્તુ આવવા દે, અમને પોલિટિકલ પ્રિઝનર્સ હોય એટલે બધા, એટલે વાંધો ના, મિસાના સમયની વાત છે. તો એમાં બહારથી શાકભાજી આવ્યા, પછી સુરતના ભાઈઓ વધારે હતી અમારે, બસ કે ઊંધિયું ખાવું છે ને ખાવું છે. હવે ઊંધિયું ખાવામાં તો આપણે તો હવે જેલની અંદર ઊંધિયું કેવી બનાવવું, તો એણે તો લિસ્ટ કર્યું આખું, આટલા વિના ઊંધિયું ન બને. હવે આ ઊંધિયું બનાવવામાં માત્ર અમે તો કીધું કે રીંગણા લઈ આવીને, બટેટા લઈ આવીને આ બધું દઈએ તમને, તો કે ભાઈ એમ ઊંધિયું નહીં બને કે. એને લિસ્ટ આપ્યું, એ બધું પાછું બહારથી મંગાવ્યું, એરેન્જ કર્યું આપણે. એ બધું આવી ગયા પછી કે લે આ વાહણમાં ન બને કે. અરે તમારી ભલી થાય, અરે વાહણે તમારે ક્યાંથી લાવવું, તો કે એ તો આખું લાંબુ આવું મોટું જોઈએ, અને તમારે કોઈ અડવાનું નહીં, અમે મૂકશું એમાં, રીંગણું અહીંયા મુકાય ને, કેળું અહીંયા મુકાય ને, બટેટું આમ મુકાય ને તેમ મુકાય ને, કઈ કીધું આવ્યું. મેં કીધું ભાઈ વાત સાચી છે, જો આપણે આ જોઈએ તો પરિપૂર્ણ સાધન પણ જોઈએ, અહીંયા તપેલું આપણા જેવું ન હાલે, ગમે તે મૂકી દઈએ, તો કે વાહણ તો એ જ જોઈએ. આવી આ બધી વસ્તુ સંસારની અંદર, ઓફિસની અંદર, ફેક્ટરીની અંદર, કોઈ પણ પ્રોડક્ટ માટે થઈ, અને એનો એન્જિનિયર, એનો ટેકનિશિયન, અરે રંગ કરવા આવ્યો એમ જ કે મારે બ્રશ આ જ પ્રકારનું જોઈએ, બીજું નહીં ચાલે, નહીં તો રિઝલ્ટ નહીં આવે. ડોન્ટ બ્લેમ મી આફ્ટરવર્ડ્સ. તમારે એક તો સારામાં સારું રિઝલ્ટ જોઈએ છે, અને બીજી બાજુ સાધન આપવું નથી, ઠોકાઠોક કરવું છે, કેલીની જગ્યાએ કંઈક લાકડું ન હાલે કંઈ. દરેક વસ્તુ પરફેક્ટ જોઈએ, અને જેની પાસે ઇન્સ્ટ્રુમેન્ટ, ઓજારો, જેની પાસે સાધન પરફેક્ટ છે, અને એની પાસે પોતાનું કૌશલ્ય હોય, તો બંનેના સહયોગથી જે ઉત્પન્ન થવાનું છે, જે પ્રક્રિયા, પ્રોસેસ, મેન્યુફેક્ચરિંગ, જે કંઈ થવાનું છે, જે ઓપરેશન, એ પરફેક્ટ જોઈએ. ડૉક્ટરને ઓપરેશન કરવું હોય તો શાક સમારવાની છરી ન અપાય, ફેંકી દે કે ભાઈ આ મારે આનું પેટ કાપવું છે, કે ચીબડું નથી કાપવું, પરફેક્ટ જોઈએ. સાધનની પર્યાપ્તિ, શું જોઈએ છે રિઝલ્ટમાં નક્કી કર, તો કે આત્મજ્ઞાન, પરિપૂર્ણ આત્મજ્ઞાન જોઈએ છે. તો કૂતરાના ભાવમાં મળે તને, કૂતરાના દેહથી આત્મજ્ઞાન લેવું છે, ગધેડાના દેહથી આત્મજ્ઞાન લેવું છે, કાગડાના દેહથી આત્મજ્ઞાન લેવું છે, શું હાલી નીકળો છો. જ્ઞાની કહે છે કે પરિપૂર્ણ આત્મજ્ઞાન એવી પર્યાપ્તિ, પરિપૂર્ણ આત્મજ્ઞાન અપૂર્ણ પર્યાપ્તિ વડે સાધ્ય થતું નથી. એ માટે થઈને છ પર્યાપ્તિ યુક્ત જે દેહ, તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે. છ પર્યાપ્તિ જોઈએ આ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે, છ પર્યાપ્તિ જોઈએ. એક આહાર પર્યાપ્તિ, બીજી ઇન્દ્રિય પર્યાપ્તિ, ત્રીજી શરીર પર્યાપ્તિ, ચોથી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, પાંચમું ભાષા પર્યાપ્તિ અને છઠ્ઠું મન પર્યાપ્તિ. આ છ પર્યાપ્તિ છે. બહુ સરસ જૈન દર્શને તો જે સાયન્ટિફિક આખી વાત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરીને જે મૂકી છે, આપણે તો માથું ચૂકી ગયા. આપણને એમ થાય કે આપણે તો હજી આમાં કંઈ ક્યાંય પહોંચ્યા જ નથી. આટલા વૈજ્ઞાનિક 21મી સદી સુધી પહોંચ્યા પણ આમાં તો ઝીરો છે. આપણે છ પર્યાપ્તિ એણે કીધી છે કે આત્મજ્ઞાન પરિપૂર્ણ. જો આ માણસને આ નરમાંથી નારાયણ થવું હોય, પુરુષમાંથી પુરુષોત્તમ થવું હોય, તો એને માટે પણ એને આવશ્યક કીધું છે કે પરિપૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હશે તો એવા દેહથી થશે, એવા સાધનથી થવું. એ સાધનની અંદર આવી છ પર્યાપ્તિ જોઈએ. શું સાહેબ પર્યાપ્તિ જોઈએ? આહાર પર્યાપ્તિ, માના શરીરમાં એના ગર્ભમાં જ્યાં જીવ આવે છે ને, તો પહેલાં વહેલું એને જે કંઈ શરીરનું બંધારણ કરવું છે, જે જગતના જીવો પણ દેહનું બંધારણ કરે છે, એ કેમાંથી કરે છે? આહાર પર્યાપ્તિથી. એટલે પહેલાં આહાર લે છે. એ આહાર લઈ શકવાની એની ક્ષમતા હોવી જોઈએ સર્વપ્રથમ. એ આહાર જ ન ગ્રહણ કરી શકતું હોય તો એનું બંધારણ, એનો પિંડ બંધાય નહીં. પહેલામાં પહેલી પર્યાપ્તિ આહાર પર્યાપ્તિ. આહારથી જ એનો જીવ બંધાય છે, પિંડ બંધાય છે, દેહ બંધાય છે. કારણ કે આગળ એ આહાર પર્યાપ્તિ જેને છે એ આહાર ગ્રહણ કરે છે, એટલે પછી એની અંદર એ શરીરનો આકાર, શરીરનું બંધારણ થતું જાય છે. એના અંગો પાંગ વગેરે, શરીર, હાથ છે, પગ છે, પેટ છે, માથું છે, પીઠ છે, કમર છે, આ બધા શરીરના અંગો પાંગ આહાર પર્યાપ્તિથી બીજી પર્યાપ્તિ કે આહાર લીધો ને શરીર ન બંધાય તો જે ડોક્ટર હશે ને ગાયનેકોલોજીમાં ખાસ કરીને, એમને ખ્યાલ આવશે કે મિસકેરેજ થાય, 3-4 મહિના સુધી ગર્ભ હોય પણ એમાં શરીરનો આકાર બંધાય નહીં એટલે માઉસનો લોચો બહાર પડી જાય, સુકાઈ જાય, એટલે ક્યુરેટિંગ કરવું પડે, ઇટ શુડ બી ડિસ્કાર્ડેડ. એને આપણે મિસકેરેજ કસુવાવડ કહીએ છીએ. એને આહાર પર્યાપ્તિ સમાપ્ત થઈ ગઈ, અને ક્યાંક આહાર પર્યાપ્તિ સમાપ્ત થઈ ગઈ તો એ જે જીવ આવ્યો છે એનામાં શરીર પર્યાપ્તિ નથી, એ શરીરનું પિંડ બાંધી નથી શકતો. એને જો એને નામ કર્મની પ્રકૃતિ એને અહીંયા અડી આવે છે. એને દોષ નથી, એની માને કદાચ ત્રીજું બાળક પૂરેપૂરું આવવાનું છે, તો આને શું વાંધો આવી ગયો? આપણે મેડિકલ સાયન્સમાં જે કરવું એ કાઢીએ, પણ આપણે તો જ્ઞાનીની વાત સમજીએ કે આવેલો જે જીવ હતો એ શરીરને ધારણ કરી શક્યો નહીં, કારણ કે શરીર પર્યાપ્તિ નહોતી. શરીર પર્યાપ્તિ હોય તો પછી એમાંથી ઇન્દ્રિયોની રચના થાય. આંખ, નાક, કાન, નાક કાન પછી સ્પર્શની, ચામડીની અને એના રસનાની, એ પર્યાપ્તિ થાય. એ પર્યાપ્તિની જો પૂર્ણ ન હોય તો અપૂર્ણ થાય. એ આંખે દેખે નહીં, કાને સાંભળે નહીં, કા મોઢેથી બોલી ન શકે, મૂંગોને બોબડો જન્મે, બેરો જન્મે, જન્મ થાય, જન્મ જાત જ ડિફેક્ટ હોય. ઇન્દ્રિય પર્યાપ્તિનો અભાવ છે, ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થઈ નથી. દેહ માનવનો છે, એને આહાર પર્યાપ્તિમાંથી શરીરની રચના કરી છે અને શરીરની રચનામાંથી ઇન્દ્રિયની રચના થઈ, પણ ઇન્દ્રિયની રચનાની અંદર પર્યાપ્તિમાં અપૂર્ણતા છે. અપૂર્ણતા હોવાને કારણે એની ઇન્દ્રિયોનો વિકાસ થયો નહીં. જન્મ પછી પણ એ થાય છે, બાળક આહાર લે, ખોરાક લે અને શરીર ન બંધાય. ઘણીવાર શરીર બંધાય, ઇન્દ્રિયોનો વિકાસ ન થાય. જો શરીર બંધાવવામાં પણ ઘણીવાર જોઈએ તો આ ધડનું શરીર ડેવલપ થાય અને હાથને પગ એમને પાતળાને પાતળા દોડી જવા રહ્યા. શરીર પર્યાપ્તિ અપૂર્ણ છે. પછી શરીર વધતું જાય અને ઇન્દ્રિયોની શક્તિ ન વધે તો જેમ બાળક મોટું થાય છે એમ આહાર, એને આપણે ખોરાક આપીએ છીએ, આહારમાંથી એનું શરીર બંધાય છે, એટલે શરીર પણ મોટું થાય છે. શરીર જેમ મોટું થાય છે એમ ઇન્દ્રિયોની શક્તિ પણ વિકસિત થવી જોઈએ. આપણે કહીએ છીએ કે ભલે 12 વર્ષનો છે પણ એની બુદ્ધિની અંદર 2 વર્ષ જેવડો જ છે. નો ગ્રોથ. આ ગ્રોથ છે એ બરોબર થવો જોઈએ, બેલેન્સમાં થવો જોઈએ. જ્ઞાનીઓએ એને પર્યાપ્તિ શબ્દ મૂક્યો છે, એટલે કે છે કે પછી ઇન્દ્રિય પર્યાપ્તિ. જેમ જેમ એ આહાર વર્ગણા લેતો જાય, શરીર બંધાતો જાય, શરીરની વૃદ્ધિ થાય તો ઇન્દ્રિયોની એ જ પ્રકારની વૃદ્ધિ થવી જોઈએ. અને ઇન્દ્રિયોની વૃદ્ધિ પછી શ્વાસોશ્વાસ એનું એ પ્રકારનું રિધમ ગોઠવાઈ જવું જોઈએ કે હવે જગતના વાતાવરણમાંથી શ્વાસ હવામાનમાંથી લઈ શકે, જોઈતો ઓક્સિજન લઈ શકે, ઓક્સિજનમાંથી બાકીનો વાયુ કાઢી શકે. એ 5 વાયુનું જે સપ્રમાણ દેહની અંદર જોઈએ એ પ્રકારના એના લંગ્સ, ફંક્શનિંગ ઓફ ધ લંગ્સનું એને કહે છે અહીંયા શ્વાસોશ્વાસ. એ એક પર્યાપ્તિ છે, નહીં તો એ ગુંગળાને મરી જાય. હવામાન તો ગમે તે પ્રકારનું છે, આ હવામાનમાં તો કેટલી પ્રકારનું કોમ્બિનેશન ચેન્જ થતું હશે દિવસમાં, સ્થાનમાં. આપણે અહીંયા જઈએ ત્યાં જઈએ, ઘરની અંદર, ઓફિસમાં, બહાર ટ્રાવેલિંગમાં, અહીંયા ત્યાં, એક એક દેશમાંથી બીજા દેશમાં જાય, કેટલું બધું ચેન્જ થાય. એની આ શ્વાસોશ્વાસની પર્યાપ્તિ છે, એને જોઈએ એટલો એ પ્રકારનો પ્રાણવાયુ એ ત્યાં લઈ શકે છે. એ વાયુને શુદ્ધ કરે છે, બાકીનો વાયુ કાઢે છે. એના શરીરનું તંત્ર ચાલે એ પ્રકારે એ પ્રકારની એની શ્વાસોશ્વાસની પર્યાપ્તિ છે. ભાષા પર્યાપ્તિ એ એમાં ને એમાં એના શરીરના વિકાસમાં એ બોલતા શીખે છે. એ ભાષાથી એ વર્ગણા, આ તો ભાષા વર્ગણાના પરમાણુઓ છે. એ ભાષા વર્ગણાના પરમાણુઓ એની અંદર આ બાળકમાં માનવ દેહની અંદર આ એક પર્યાપ્તિ છે, એ અન્ય દેહની અંદર એ ભાષા વર્ગણાની પર્યાપ્તિ છે એની અભાવ છે. એટલે એ પણ બળદ આપણા કરતાંય વધારે તંદુરસ્ત, એને આહાર પર્યાપ્તિ, એને શરીર પર્યાપ્તિ, એને ઇન્દ્રિય પર્યાપ્તિ, એને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, છતાં ભાષા પર્યાપ્તિ નથી. ભાષાનું જ્ઞાન, વાચા સહિત વિચાર શક્તિ જેને વિશે આ જગતમાં વર્તે છે તેવા મનુષ્ય પ્રાણી કલ્યાણ કરવાને સૌથી વિશેષ અધિકારી છે. આ બધી સૂક્ષ્મતા જોઈને ત્યારે ખ્યાલ આવે કે આ જ્ઞાનીઓ જેને આપણે ઘણીવાર ડિસ્કાર્ડ કરીએ છીએ, આપણે એમ થાય છે કે વર્લ્ડનું નોલેજ છે ને એ જ જ્ઞાનીઓ બધા, આ જેને ખગોળ શાસ્ત્ર આવડે છે ને, જેને ભૌતિક શાસ્ત્ર આવડે છે ને, જેને ઇતિહાસ આવડે છે ને, જેને સંસ્કૃત આવડે છે ને, જેને આ બધા મકાન બનાવતા આવડે છે ને, આર્કિટેક્ટ ઉસ્તાદ આર્કિટેક્ટ છે ને, અને આ આવડે એ જે આવડે એ, હજી એને આ સૂક્ષ્મમાં એનો કોઈ પ્રવેશ નથી, એની મતી જ કામ નથી કરી શકતી. જ્ઞાનીઓએ તો ભૌતિક પદાર્થોની પૂર્ણતાનો ગ્રાસ્પ લઈ લીધો છે એનો, બરોબર જ્ઞાનનો, અને પછી આત્મિકને પકડ્યું છે કે શરીરની રચના કેવી રીતે થાય છે અને વોટ આર ધ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ, આના ફંક્શન્સ કયા કયા હોઈ શકે છે, અને પરફેક્ટ અનેક પ્રકારના દેહ છે, એમાં દેહ આવો પરફેક્ટ ક્યારે બને, આથી વધારે કોઈ દેહ પરફેક્ટ ન બને. મનુષ્ય દેહ એ પૂર્ણ પર્યાપ્તિ છે, હવે સાતમી કોઈ પર્યાપ્તિ નથી આમાં એડ કરવાની. એટલે લખ્યું છે ભાષા પર્યાપ્તિ, પછી મન પર્યાપ્તિ. એ મનમાંથી જ એને આ પ્રકારની ચિત્તની ધારા સુધી એ વિચાર કરી શકે છે અને જ્ઞાન પ્રાપ્તિનું સાધન બને છે. એનું મન એવું છે, આ માનવીનું મન અને બીજા 13 ઇંચના મનમાં આમાં સંગનીપણાની એક પર્યાપ્તિ છે. અને એવું છે કે ભાષા પર્યાપ્તિનું હોવાને કારણે આદાન પ્રદાન કરીને જગતની અંદરના જાગૃત જીવો છે એની પાસેથી કંઈ મેળવે છે અને એથી પણ ઉત્કૃષ્ટ એ સ્થિતિની અંદર પોતે પહોંચે છે. હી એટેન્સ ધેટ પોઝિશન. જરાક એને જો કંઈ મળ્યું તો એનો વિચારનો વિસ્તાર કરી કરી અને જગતની અંદર ન હોય એવું શોધ કરે છે, નવી વસ્તુ મૂકે છે. આપણે ધાર્યું ન હોય એવી જગતની અઢળક શોધો આ બધી મનુષ્ય દેહની અંદર રહેલા જીવાત્માઓએ કરેલી છે. આ સૃષ્ટિમાં અનંતા અનંત જીવો રહે છે પણ કોઈનું યોગદાન નથી જેટલું યોગદાન માનવ રૂપે જેટલા દેહધારીઓ થયા છે. કેટલા વનસ્પતિના જીવો હશે, 13 ઇંચના જીવો કેટલા હશે? આપણે તો નારકી ગતિ અને દેવગતિ તો આપણે સાથે નથી રહેતા, પણ 13 ઇંચ ગતિના જીવો અને મનુષ્ય ગતિના જીવો તો સાથે જ રહીએ છીએ. કઈ એવું નથી કે એકલા તિર્યંચ રહીએ છે, એવી કોઈ અવસ્થા નથી. એકલા મનુષ્ય રહીએ છે ને કોઈ તિર્યંચ નથી એવું નથી. તો કેટલા તિર્યંચના જીવો, એક ઇન્દ્રિયથી માંડીને બધા, કેટલા જીવ જંતુઓ, મચ્છરની કેટલી જાત, માકડની કેટલી જાત, કીડીની કેટલી જાત, હરણા, સસલા, કાગડા, કૂતરા, કબૂતરા, પક્ષીઓ, કેટલી જાતના ને કેટલી સંખ્યા, કેટલી કતલ થાય તો કેટલા વર્ષથી ચાલે છે, આમ એમ બીજો હિસાબ કરીએ તો કેટલી સંખ્યા આપણા કરતા અનંત ગુણી સંખ્યા તિર્યંચની આપણી સાથે જ, આપણી સાથે સહજીવી છે આ બધી. છતાં આ જગતના નિર્માણની અંદર મનુષ્યની શોધખોળો કેટલી ચાલી છે, કેટલી અદ્રશ્ય થઈ છે, કેટલી, એનું કારણ આની પાસેની આ પર્યાપ્તિ છે, મન પર્યાપ્તિ. ઈ મન પર્યાપ્તિથી કેટલાય જીવો સિદ્ધ થઈ ગયા, અને મન પર્યાપ્તિના કારણે જ એનો ઉપયોગ ન કરી શકવાને કારણે કેટલાય જીવો નારકીમાં આવી લાગ્યા, નિગોદમાં ચાલી લાગ્યા. આખું માનવીય વિકાસ, આત્મિક વિકાસ, એની સાથે એનો ફિઝિકલ શારીરિક વિકાસ અહીંયા જ્ઞાની બતાવે છે કે પૂર્ણ આત્મિક વિકાસ કરવો હોય એને શારીરિક વિકાસ પણ પૂર્ણ થવો જોઈએ. એટલે માનવ દેહ એ પૂર્ણ પર્યાપ્તિ યુક્તનો દેહ છે કે જે દેહમાં આ બધું જ થતું હોય, આહાર વર્ગણા, શરીર વર્ગણા, એની આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ, અને જગતની અંદર જે કોઈ જીવો સિદ્ધ થયા છે, સમજી લેવાનું છે બરોબર, જે સિદ્ધ થયા છે એમના ચરિત્ર વાંચવા, એમાંનો કોઈ ક્ષતિવાળો પુરુષ નહોતો, કોઈ બાળો નથી ગયો, કોઈ બેરો નથી ગયો. આ એક ઘણી વિશેષતા છે કે આ પૂર્ણ પર્યાપ્તિના સાધન વિના પરિપૂર્ણ જ્ઞાન પણ પ્રાપ્ત થતું નથી. પરમ કૃપાળુ દેવે તો મોક્ષ માળાની અંદર આ જ્ઞાન સંબંધી બે બોલમાં આવા આવા અદભુત રહસ્યો આપ્યા છે કે માનવ દેહની અંદર પણ રહીને જો અમુક વસ્તુ ન મળે તો સમજી લેવું કે એટલું આ આપણું ભાગ્ય નબળું છે. રિટાર્ડેડ ચાઇલ્ડ, હી હેઝ નોટ એટેન્ડ ધ પરફેક્શન ઓફ ધ હ્યુમન બોડી. એના જે ઇન્ગ્રેડિયન્ટ્સ હોવા જોઈએ તે પરિપૂર્ણ ઉપલબ્ધ થયા નથી. મેડિકલી હી ઇઝ ડેફિશિયન્ટ ચાઇલ્ડ, ડેફિશિયન્સી ઇઝ ધેર, એની સોર્ટ ઓફ ડેફિશિયન્સી એ માણસને આગળ પ્રગતિ કરવાની અંદર બાધક છે. અપૂર્ણ પર્યાપ્તિ વડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી. એ માટે થઈને છ પર્યાપ્તિ યુક્ત જે દેહ તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે. જો અહીંયા માણસની વાત નથી કરી, છ પર્યાપ્તિ યુક્ત દેહ તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે એવો દેહ તે એક માનવ દેહ છે. એવો દેહ તે એક માનવ દેહ છે. પેલા કન્ડિશન માનવ દેહથી મોક્ષ અહીંયા વાત નથી મૂકી, અહીંયા વાત શું મૂકી છે કે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય કરવું હોય તો છ પર્યાપ્તિ યુક્ત દેહ હોવો જરૂરી છે. ઇન્સ્ટ્રુમેન્ટ આ જોઈએ તો આ છ પર્યાપ્તિ યુક્ત દેહ ક્યાં ગોતવા જવો, કયો દેહ, આ 84 લાખમાં કેને કેવો કે આ છ પર્યાપ્તિ યુક્ત છે, તો કે એવો દેહ તે એક માનવ દેહ છે. ખ્યાલ આવે છે માનવ દેહની મહત્તા, ખ્યાલ આવે છે કે આ ભૌતિક પરિપૂર્ણતા કેટલી હદ સુધી થિંકિંગ કર્યું હશે આ જ્ઞાનીઓએ, કે બોડીની પરફેક્શન કેવું હોવું જોઈએ જો સ્પિરિચ્યુઅલ પરફેક્શન એટેઇન કરવું હોય તો. ઘણી સૂક્ષ્મ વાતને પણ જ્ઞાનીઓએ એટલી સરળતાથી સમજાવી છે. આ સ્થળે પ્રશ્ન ઉઠશે કે માનવ દેહ પામેલા અનેક આત્માઓ છે તો તે સઘળા આત્મજ્ઞાન કાં પામતા નથી. આ તો બધા પ્રશ્ન કૃપાળુ દેવ તો સમજાવે છે ને, એને તો આપણી વાતને એને ખબર છે કે આને આવું આવું કંઈક થયા કરશે, પછી ઊંચો નીચો થવાનું એ સાંભળે તોય એના મનની અંદર ઓલો હજી બેઠો છે ને, અહમ સ્વછંદ બધું બેઠું છે, હજી તો દુનિયાભરનું ને ભવ જન્મ જન્માંતરનું બધું અજ્ઞાનના બધા સંસ્કારો બેઠા છે. હજી એવી જ્ઞાની પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા ક્યાં પ્રગટી છે કે પ્રભુ મારા કોઈ પ્રશ્ન જ નથી, તમે કહ્યું એમ આવી ગયું. મારે કોઈ પ્રશ્ન જ નથી. પણ જ્ઞાનીની તો રીત હોય છે કે જીવને નિશંક બનાવે, નિશંકતા ન આવે ત્યાં સુધી સમ્યકત્વ પ્રગટ થતું નથી. શંકા એ સંકિતપણાનો દોષ છે અને નિશંકપણું એ સંકિતનું એક લક્ષણ છે. એટલે જ્ઞાનીઓ જ્યારે આપણને બોધ આપે ત્યારે બોધની શૈલી એવી હોવી જોઈએ કે જીવને જેમ જેમ એ બોધમાં ઊંડો ઉતરે તેમ તેમ એ નિશંક થતો જાય, એની શ્રદ્ધાનું જોર વધતો જાય. અને જેટલા પ્રમાણમાં શ્રદ્ધાનું જોર વધે તેટલા પ્રમાણમાં એને સંકિત થયું ગણાય, કારણ કે એ વ્યવહાર સંકિતની ભૂમિકા છે. તો અહીંયા કહે છે કે કાં પામતા નથી, એના ઉત્તરમાં આપણે માની શકીશું કે જેઓ સંપૂર્ણ આત્મજ્ઞાનને પામ્યા છે તેઓના પવિત્ર વચનામૃતની તેઓને શ્રુતિ નહીં હોય. કારણ આપ્યું કે શું કામ આવી પર્યાપ્તિ યુક્ત દેહ મળવા છતાં આ માનવો આત્મજ્ઞાન કેમ નથી પામી શકતા? તો કે છે એને જેઓ આત્મજ્ઞાન પામ્યા છે સંપૂર્ણ એવોના પવિત્ર વચનામૃતની તેઓને શ્રુતિ નહીં હોય, એમના વચનો એણે સાંભળ્યા નહીં હોય. જ્ઞાનીઓના વચન એને સાંભળ્યા નહીં હોય અને શ્રુતિ વિના સંસ્કાર નથી. જ્ઞાનીના વચનનું વાંચન અને શ્રવણ શ્રુત જ્ઞાનનો આ છે વિષય. એ શ્રુત જ્ઞાન જે મતિ જ્ઞાન હોય એમ શ્રુત જ્ઞાન હોય, એ શ્રુત જ્ઞાન એટલે જ્ઞાનીઓના વચનોનું વાંચન અથવા તો શ્રવણ. તો શ્રુતિ વિના સંસ્કાર નથી, જો સંસ્કાર નથી તો પછી શ્રદ્ધા ક્યાંથી હોય? જો સંસ્કાર નથી તો શ્રદ્ધા ક્યાંથી હોય? અને જ્યાં એ એકે નથી ત્યાં જ્ઞાન પ્રાપ્તિ સાની હોય? નથી શ્રુતિ, નથી સંસ્કાર કે નથી શ્રદ્ધા, તો જ્ઞાન પ્રાપ્તિ કેવી રીતે થાય? અહીંયા કહે છે પરમ કૃપાળુ દેવે એક જગ્યાએ એ વાત મૂકી છે આપણને કે જીવ કેના અભિપ્રાયથી બોધ પામ્યો છે? અત્યાર સુધી એને જગતના અભિપ્રાયથી, જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. આ સમજાય? વ્યવહારની ભૂમિકાનું વાક્ય છે. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. કોઈ પણ છોકરાને પૂછીએ કે આ શું છે, એટલે કે સા આ જ્ઞાન એને ક્યાંથી મળ્યું? એના ઘરમાં વાત કરતા હતા, કોઈ આ કીધું એટલે એના ઉપરથી એનું નોલેજ થઈ ગયું કે આ છે. અને જેને એવું ન જાણ્યું હોય એની પાસે એ જ્ઞાન ન હોય. કોઈ ગામડાના માણસને એટલે આપણે જેને ઇંગ્લિશમાં કહી એક્સપોઝર, જેટલા પ્રમાણમાં એક્સપોઝર હોય એટલા પ્રમાણમાં એનું નોલેજ હોય. ઇફ હી હેઝ નો એક્સપોઝર ઓફ એ પર્ટિક્યુલર આઈટમ તો એ કહી ન શકે આ શું છે, એટલે કે મને ખબર નથી આ શું છે. જાગતિક જીવનની અંદર, શહેરી જીવનની અંદર, વિશેષ આવા વ્યવસ્થિતવાળા આ વૈજ્ઞાનિક રીતે પ્રગતિશીલ દેશોની અંદર નાના બાળકનું એક્સપોઝર વિશેષ હોય એટલે એમને ઘણી ઘણી વસ્તુની જ્ઞાન હોય. એ તરત જ આ કેમ ચલાવવું, કેમ ઓપરેટ કરવું, આ કરવું, તે કરવું, એ બોધ પામ્યો છે. એમાં બીજું શું છે? એની પોતાની સૃષ્ટિ પામ્યો છે કે જગતના અભિપ્રાયથી પામ્યો છે? જગતના. આપણું બાળક હોશિયાર છે તો આપણું બાળક કઈ ભાષા બોલી શકે છે? જેવી ભાષા આપણે બોલીએ છીએ એવી જ. એનામાં ભાષા પર્યાપ્તિ છે, પણ એ ભાષા પર્યાપ્તિ હોવા છતાં એને કેમ બીજી કોઈ ભાષા ન આવડી બોલતા ને આપણી જ બોલતા આવડી? અને આપણે જેવું બોલી એવું જ બોલે. આપણે ખોટું બોલીએ તો બાળક પણ ખોટું બોલે. આપણે અહીંયા તો ભાષા છે, સુરતની ભાષા છે, કાઠિયાવાડની છે અને ચરોતરની, ત્રણ ભાષાવાળા ભેગા થયા છે. હમણાં એકાદા છોકરાને બોલાવીએ અને સુરતવાળાના ઘરનો છોકરો આવે તો એ ટો ટો મને કરવા, કઈ ખબર ન પડે. પણ ભાઈ આ તો આવું બધું બહુ સ્પષ્ટ છે, મૂળાક્ષર સ્પષ્ટ છે. કાઠિયાવાડ ના હોય તો કઈ જુદી બોલવા માંડે, ચરોતર ન હોય તો કઈ જુદી જ બોલવા માંડે. ભાઈ આ જગતનો જીવ એની પાસે પર્યાપ્તિ હોવા છતાં આ જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે, જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. એ જેટલું આ દુનિયાને જાણે છે એ કેના આધારે જાણે છે? આ જગતની અંદર બીજા જે જાણે છે, કોઈ સારો પ્રોફેસર મળ્યો હોય તો વધુ જાણે, કોઈ સારો શિક્ષક મળ્યો હોય તો વધુ જાણે, એને ક્યાંય જ્ઞાનીના અભિપ્રાયનો આશરો લીધો નથી જાણવામાં. એ જાણે છે એટલે ઘણીવાર જાણપણાની ટેસ્ટિંગ કરવા માટે આપણે શું કહીએ, એટલે કેટલી ચોપડી ભણ્યો છું, કારણ કે આપણી જ્ઞાનની ધારણા શું છે, એ જેટલી ચોપડી ભણ્યો હશે એટલું એનું જ્ઞાન છે, અથવા તો એને કોઈ આવી તમે આ ભણ્યા નથી પણ તો તમે ક્યાંક એક્સપિરિયન્સ લીધો હશે એ જગતનો, તો કે આ ભાઈ આ જગ્યા હા તઈ તમને આવડે છે, મને એમ થયું કે આ તમને ક્યાંથી ખબર પડી, બોલો એને તરત ખબર છે કે આ ભાઈનું પોતાની કઈ નિપજ નથી, જે કઈ છે એને જે કઈ આવડે છે એ કાં કોકના સંગમાં છે અને કઈ ભણ્યો છે, એટલે આવી રીતે જગતના એટલે ક્વોલિફિકેશન પહેલા આપણે માગીએ બાયોડેટામાં, કોઈ કેન્ડિડેટને રાખવો હોય આપણે ત્યાં હાયર કરવો હોય તો વોટ આર યોર ક્વોલિફિકેશન્સ, એના ઉપરથી ખબર પડીએ કે આની સામાન્ય ભૂમિકા કેટલે સુધી પહોંચી, પછી કે નેરેટ યોર એક્સપિરિયન્સ, તમે એક્સપિરિયન્સ કેટલો છે, એટલે એના ઉપરથી આપણને વધારે ખબર પડે કે આ આપણા કામને સુટેબલ થશે કે નહીં. જીવ જગતના અભિપ્રાયથી જોઈને પદાર્થનો બોધ પામ્યો છે, જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપણે લઈએ. હવે આગળ, જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે, જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક દર્શન થાય છે. કેવી ટૂંકી ટચ. સમ્યક દર્શન થવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીની ડિગ્રી જરૂરી નથી, એમટીસીમાં જઈને ક્વોલિફાઈડ થવું જરૂરી નથી. તો સમ્યક દર્શનમાં જગતનો અભિપ્રાય કામ નહીં આવે, જ્ઞાનીનો અભિપ્રાય જોશે. એટલે કે છે કે આને છ પર્યાપ્તિ થઈ અને છતાંય તમે કહો છો તો કાં આને આત્મજ્ઞાન ન થયું, પ્રશ્ન મૂક્યો છે, એનો કૃપાળુદેવ જવાબ આપે છે કે ભાઈ એને આત્મજ્ઞાન એટલા માટે ન થયું કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એવાના વચન આણે કોઈ દી સાંભળ્યા નથી, અને એ શ્રુતિ નથી એને, તો શ્રુતિ વિના સંસ્કાર નથી, સંસ્કાર વિના એને શ્રદ્ધા નથી, એને પોતાના અસ્તિત્વની શ્રદ્ધા નથી. વિવેકાનંદે કહ્યું, અમેરિકાની અંદર આવીને આ બધાને જોયા અને પછી એમને એક સ્ટેટમેન્ટ આપ્યું, એણે કહ્યું કે આજ સુધી હું એમ માનતો હતો કે જે ઈશ્વરમાં નથી માનતો એ નાસ્તિક છે, હવે હું અભિપ્રાય બદલું છું, જે પોતાની જાતમાં માનતો નથી એ જ નાસ્તિક છે, ખરો નાસ્તિક એ છે. એને હજી પોતાના અસ્તિત્વનો જ બોધ નથી, હવે ઈશ્વરને તો માની લે અને છતાંય પોતાને ન માને. આવી વિચિત્રતા જોયા પછી એ મહાપુરુષે કહ્યું કે આઈ ચેન્જ માય ઓપિનિયન. આ વાક્ય તો હવે આવી રીતે બોલાવવું જોઈએ કે જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક એમ ન કહેવું જોઈએ. આ વેદકાળથી આ પરિસ્થિતિ ચાલી આવતી હતી, એટલે જૈનો અને બૌદ્ધો નાસ્તિક કહેવાય કારણ કે આ ઈશ્વરવાદમાં માનતા નથી. પણ મોટામાં મોટું આત્માનો અસ્તિત્વનો સ્વીકાર એ તો આ દર્શનમાં છે. એટલે એને કહ્યું કે જે પોતાને નથી માનતો, પોતાના અસ્તિત્વમાં જેને શ્રદ્ધા નથી એ મોટામાં મોટો નાસ્તિક છે. તો આમાં આત્મજ્ઞાન પ્રાપ્ત પુરુષના વચનની જેને શ્રુતિ નથી, સંસ્કાર નથી, શ્રદ્ધા નથી, તો આત્મજ્ઞાન ક્યાંથી થાય જ્ઞાની કે ભલે છ પર્યાપ્તિ રહી. એટલે સાધન મળ્યું પણ એ સાધનની પાછી આ પૂરકતા બતાવી છે. આ માટે માનવ દેહની સાથે સર્વજ્ઞ વચનામૃતની પ્રાપ્તિ અને એની શ્રદ્ધા એ પણ સાધનરૂપ છે. છ પર્યાપ્તિયુક્ત માનવ દેહ હોવો જોઈએ, પણ છ પર્યાપ્તિયુક્ત માનવ દેહ હોય એટલું જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પૂરતું નથી, પરંતુ જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા પુરુષના વચનોની તેને શ્રુતિ, સંસ્કાર અને શ્રદ્ધા જરૂરી છે. એટલે માનવ દેહની સાથે સર્વજ્ઞ વચનામૃતની પ્રાપ્તિ અને એની શ્રદ્ધા એ પણ સાધનરૂપ છે. સર્વજ્ઞ વચનામૃત અકર્મ ભૂમિ કે કેવળ અનાર્ય ભૂમિમાં મળતા નથી તો પછી માનવ દેહ શું ઉપયોગનો, એ માટે થઈને આર્યભૂમિ એ પણ સાધનરૂપ છે. હવે જો આર્યભૂમિનું મહત્વ કેમ આપ્યું, ગઈકાલે આપણે 40માં પાઠમાં કીધું હતું કે આર્ય દેશ મનુષ્યપણા સાથે, ત્યારે કૃપાળુદેવ અહીંયા એનું લખે છે કે સર્વજ્ઞ વચનામૃત એ અકર્મ ભૂમિ, 15 કર્મભૂમિ છે કે જ્યાં મનુષ્ય પુરુષાર્થ કરી શકે, બાકીની અકર્મ હોય, પણ એક લોક સ્વરૂપનો એ વિષય છે એટલે વિષયને આપણે અત્યારે સ્પર્શીશું નહીં. કે કેવળ અનાર્ય ભૂમિ, કેવળ અનાર્યનું સામ્રાજ્ય જ્યાં છે, ધર્મ વિહીન આખું સામ્રાજ્ય છે, ત્યાં એ ભૂમિમાં સર્વજ્ઞ વચનામૃત મળતા નથી. ત્યાં કોઈ દિવસ એ જીવને સત્પુરુષનો કોઈ દિવસ યોગ થાય નહીં, જ્ઞાની પુરુષનો ક્યારેય યોગ થાય નહીં. અને જેને એને યોગ ન થાય તો એને પછી માનવ દેહ શું ઉપયોગનો? આજે આપણે બેઠા છીએ એ દેશની અંદર આપણે આપણું ભાથું ત્યાંથી લાવ્યા છીએ, ભારત વર્ષનું. અને આ ભાથું જેથી ખતમ થઈ જશે તેથી ત્રીજી કે ચોથી પેઢીને છ પર્યાપ્તિ યુક્ત માનવ દેહ હશે. પણ એને આ વચન તો વાંચવાનું આપણે છોડાવી દીધું છે, કારણ કે હવે તો કોઈ વાંચી શકે એમ છે જ નહીં. પહેલા વહેલા તો ભાષા સાથે જ આપણે તોડી નાખ્યો એને. એ મરી જાય ને બિચારો ગમે એટલો દુઃખી થાય અને એમ થાય કે હું સાચું ધર્મનું એકાદું વાક્ય વાંચું, પણ એની તાકાત નથી કે પરમ કૃપાળુ દેવનું એક વાક્ય એ પોતાની જાતે વાંચે. એટલે એ અનુસંધાન તો તોડી નાખ્યું. અને પછી એવું જે કંઈ આવું ઇન્ડાયરેક્ટ અનુસંધાન હોય એ પણ બધા ધીરે ધીરે શિથિલ થતા જાય. અને પછી આપણે વિચાર કરીએ, જેમ અત્યારે આપણે તો આપણી પ્રજાનો વિચાર કરીએ છીએ, પણ એવી જ રીતે આ પ્રજાની અંદર બાકીની પ્રજા છે. આપણી સાથે તો આપણા કરતાં અનેક ગણી છે. હવે એ કેવળ અનાર્ય ભૂમિની અંદર છે અને એને હવે સર્વજ્ઞ વચનામૃતનો યોગ કેવી રીતે થાય? અને ન થાય તો કૃપાળુ દેવે પ્રશ્ન કર્યો છે કે માનવ દેહ શું ઉપયોગનો? આનો માનવ દેહ શું ઉપયોગનો? હુ ઇઝ ડિપ્રાઇવડ ધીસ પ્રિવિલેજ ફ્રોમ ધેટ ચાઇલ્ડ? આપણે ચર્ચા નથી કરવી. એ માટે થઈને આર્યભૂમિ એ પણ સાધનરૂપ છે. તત્વની શ્રદ્ધા ઉપજવા અને બોધ થવા માટે નિર્ગ્રંથ ગુરુની આવશ્યકતા છે. તત્વની શ્રદ્ધા અને બોધ થવો હોય તો આવા નિર્ગ્રંથ ગુરુઓ જેણે સંસારની બધી જ ગ્રંથિઓ, બાહ્ય ગ્રંથિ, અંતર્ગ્રંથિ, મોહની ગ્રંથિ, વિષયની ગ્રંથિ, કષાયોની ગ્રંથિ જેણે છોડી છે અને છ પર્યાપ્તિયુક્ત માનવ દેહને જેણે પરિપૂર્ણ સાધક અવસ્થામાં બનાવ્યો છે, એવા બોધદર્શક, એવા ઉપદેશકો, એવા ગુરુઓ, એવા નિર્ગ્રંથ ગુરુની આવશ્યકતા છે. દ્રવ્ય કરીને જે કુલ મિથ્યાત્વી છે તે કુળમાં થયેલો જન્મ પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિની હાનિરૂપ છે. એવો કોઈ અનાર્ય કુળની અંદર જન્મ થઈ ગયો તો પણ, અને આર્ય દેશમાં આવ્યો અને કુળ ખોટું મળી ગયું તો કે છે, તો પણ મિથ્યાત્વી, કુળ જ મિથ્યાત્વી. ભારત વર્ષની અંદર એવી સ્થિતિ તો છે જ કે કુળ પણ મિથ્યાત્વી, તો તે કુળમાં થયેલો જન્મ પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે હાનિરૂપ છે. કારણ ધર્મ મતભેદ એ અતિ દુઃખદાયક છે. ધર્મ છે એ તો મતભેદાતીત છે, મતભેદ એ ધર્મનું સ્વરૂપ નથી. ધર્મમાં મતભેદ, ધર્મમાં મિથ્યા આગ્રહ, ધર્મમાં મિથ્યા વાસનાઓ, ધર્મમાં લૌકિક મોટાઈ, આ બધા ધર્મના દોષ છે. આ ધર્મ એ જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિનું સાધન નથી અને એને ધર્મ માનીએ એના જેવી કોઈ મોટી ભ્રાંતિ નથી. એટલે અહીંયા કહે છે કે પરંપરાથી પૂર્વજોએ ગ્રહણ કરેલું જે દર્શન તેમાં જ સત્ય ભાવના બંધાય છે અને એથી કરીને પણ આત્મજ્ઞાન અટકે છે. એ માટે ભલું કૂડ પણ જરૂરનું છે અને એ સઘળા પ્રાપ્ત કરવા માટે થઈને ભાગ્યશાળી થવું, તેમાં સત્પુણ્ય એટલે પુણ્યાનુબંધી પુણ્ય ઉત્તમ સાધન છે. એ સાધન ભેદ કહ્યો. પુણ્યાનુબંધી જીવ પુણ્ય કરીને આવ્યો હોય તો એને માનવ દે, એની સાથે એને આવા સત્પુરુષનો યોગ, આવું આર્ય દેશ, ઉત્તમ ગોત્ર, ભલું કુળ અને શરીરની બધી જ પ્રકારની સ્વસ્થતા પર્યાપ્તિ આ સાધનમાં કહ્યું છે. એટલે અહીંયા આ માનવ દેહ અને મોક્ષમાં આપણે વિચાર કરીએ કે જો આ છ પર્યાપ્તિ, સર્વજ્ઞ વચનામૃતની પ્રાપ્તિ, આર્ય દેશ સાથેનું આપણું અનુસંધાન, એ સંસ્કૃતિ, એ સભ્યતા, એ પરંપરા સાથેનો આપણો એની સાથેનો યોગ, ધર્મ વચનામૃતની આપણને શ્રુતિ, સંસ્કાર અને શ્રદ્ધા, એની પ્રાપ્તિ, જો આ બધા હોય તો આ પરિપૂર્ણ સાધન, આ પરિપૂર્ણ આત્મજ્ઞાન માટે ઉત્કૃષ્ટ રૂપની અંદર મળ્યું છે. એક પત્રમાં પરમ કૃપાળુ દેવ લખે છે કે આ બધું કરવા માટે ઉપદેશ છાયામાં ભગવાન ફરમાવે છે કે સત્સંગ હોય તો બધા ગુણો સેજે થાય, ઘણી ઘણી અપૂર્ણતાઓ, સો મેની ડેફિશિયન્સીસ આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં અવરોધરૂપ બની શકતી હોય, અને કોઈવાર દેશકાળ પ્રમાણે આવી પ્રતિકૂળતાઓ આવે તો એ પ્રતિકૂળતાઓ પણ સત્સંગ હોય તો બધા ગુણો સહેજે થાય. માટે આ કાળમાં મુમુક્ષુએ હવે એવો નિશ્ચય કરવો ઘટે કે સત્સંગ જેવું જીવના કલ્યાણ માટે બીજું કોઈ બળવાન કારણ નથી. સત્સંગનો મહિમા પરમ કૃપાળુ દેવે તો પાને પાને ગાયો છે કે સત્સંગ કરો, અને સત્સંગ કરો એટલે સત્પુરુષના બોધ, એનું વાંચન અને એ પ્રકારની સાત્વિક વિચારણા કરો, મતભેદની વિચારણા નહીં, સાત્વિક વિચારણા કરો, મતભેદને બાજુએ મૂકો, તત્વ શું છે એ દ્રષ્ટિ રાખો, વ્યવહાર દ્રષ્ટિ ઉપર નહીં, તાત્વિક દ્રષ્ટિ ઉપર, મર્મ શું છે, આશય શું છે, જીવની શુદ્ધિ કેમ થાય, જીવ આત્મવિકાસમાં આગળ કેમ વધે, આવા દ્રષ્ટિકોણથી સત્સંગ થવો જોઈએ. સત્સંગ કોઈ મત અને વાળાને દ્રઢ કરવાનો કરવો જોઈએ, એ સત્સંગનું સ્વરૂપ નથી. સત્સંગનું સ્વરૂપ તો માણસ વધુને વધુ ખુલ્લો થાય, વધુને વધુ દિવ્યતા તરફ આગળ વધે, વધુને વધુ સંકીર્ણતાને કોચલામાંથી બહાર આવે, એને કોચલામાં પૂરવા માટે સત્સંગ નથી. સત્યનો રંગ ચડે, અને સત્ય ક્યાંય સીમિત નથી, સત્ય અસીમ છે, સત્ય કોઈ ગચમત વાળામાં બંધાઈ શકે એવું પાંગડું નથી. તો સત્યની તો આ પરિભાષા છે. સત્સંગ હોય તો બધા ગુણો સહેજે થાય, દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ મર્યાદા આદિ અહંકાર રહિત કરવા, લોકોને બતાવવા અર્થે કંઈ પણ કરવું નહીં. પરમ કૃપાળુ દેવે તો જે જે જીવનમાં દોષ આવી જાય છે ને આપણા જીવનમાં, જાણે અજાણે આવી જાય, કેટલાક દોષો આપણે ઈચ્છતા ન હોય, આપણા ખ્યાલમાં પણ ન હોય કે આ દોષ આપણામાં આવી ગયો છે, એ તો જ્યારે સત્પુરુષના વચન હાથમાં લઈ તે ખબર પડે કે વાત તો સાચી છો, આજે મેં કર્યું ખરું, ધર્મની પ્રવૃત્તિ કરી, ખરેખર તો સાત્વિક પ્રવૃત્તિ કરી, પણ કરી હતી શેના માટે, તો ઓલન દેખાડવા, એ પછી ભાન થાય, જો રાત્રે થોડું આત્મનિરીક્ષણ કરે તેમ થાય કે આજે મેં ધર્મ ક્રિયા શા માટે કરી, મેં મારી પોતાની, ઇટ વોઝ એ અર્જ ફ્રોમ વિધિન ઓર ફ્રોમ વિધાઉટ, તો તરત ખ્યાલ આવે કે લોકોને દેખાડવા કર્યું હતું કે મારી પોતાની અંદરથી અર્જ હતી, ઇટ વોઝ એ અર્જ ફ્રોમ વિધિન, અંદરનો ભણકાર હતો કે મારે આજે આ સદ પ્રવૃત્તિ કરવી. તો લખે છે કે અહંકાર, આ બધા જે કાંઈ ગુણો છે એ અહંકાર રહિત કરવા, લોકોને બતાવવા અર્થે કંઈ પણ કરવું નહીં. મનુષ્ય અવતાર મળ્યો છે, મનુષ્ય અવતાર મળ્યો છે ને સદાચાર નહીં સેવે તો પસ્તાવાનું થશે. મનુષ્ય અવતારમાં સત્પુરુષનું વચન સાંભળવાનો, વિચારવાનો યોગ મળ્યો છે. ભાઈ પસ્તાવો થઈ જશે, હો જિંદગી વહી જશે, અને છેલ્લે છેલ્લે પછી થશે કે ઓહો, સત્પુરુષના વચનને હું કંઈ પામી શક્યો નહીં, એને સાંભળવાનો કે વિચારવાનો મને મોકો મળ્યો નહીં. સાંભળે કદાચ તો બેરો થઈ ગયો, શું સાંભળે, ઇન્દ્રિયો શિથિલ થઈ ગયો, શું સાંભળે, અને વિચારે ક્યારે, મગજ સતે જ તો વિચારે, મગજના બધા જ જ્ઞાનતંતુઓ ઢીલા થઈ ગયા છે, હવે કંઈ સ્મૃતિમાં રહેતું નથી, યાદ રહેતું નથી, એ વિચારે શું, કલ્પના સિવાય શું વિચારવાનો. બહુ મુશ્કેલી છે, પસ્તાવો થઈ જાય, જિંદગી હારી જાય એવું લાગે કે ઓહો, આવ્યું આવો ઉત્કૃષ્ટ હતું ને અમે એનાથી વંચિત રહી ગયા, આવો પસ્તાવો થાય. આપણે વાત તો કરી હતી શનિવારના સત્સંગની અંદર કે બાદશાહ મૃત્યુના બિછાને પડ્યો છે સમ્રાટ, એટલે ઓલા રોજ મૌલવી આવે છે એને સંભળાવવા માટે કે કંઈ ને કંઈ પ્રકારનું હવે આને સંભળાવીએ, કંઈક થોડીક કુરાનની કલમો તો એનું જીવ સફળ થાય. પણ રોજ એના જે કંઈ સાગરીતો છે બધા, એને એટેન્ડન્ટ બધા, એ શું કે આજે અનુકૂળતા નથી, આજે સમય નથી, આજે હમણાં જ દવા પાઈ છે જરાક રહેવા દો, આજે હમણાં જ જરાક આ કર્યું છે, આજે હમણાં જ જરાક લાંબો વાહો કરીને સૂતા છે, તો હવે આ કંઈ ધરમ બ્રહ્મ કાલ આવજો. એટલે મૌલવી રોજ આટા મારે, મૌલવીને એમ થયું કે હું ગમે તેમ કરીને પણ આનું જીવન સુધારી દઉં આ મરે ત્યાર પહેલાં, અને રોજ